તારીખ 23/4/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 521 અને 522 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 305
સંસારમાં થાક લાગવાનો ઉપાય શું? પ્રશ્ન થોડો વિચિત્ર છે. સંસારનો લાગતો થાક તો પાત્ર જીવને સહેજે સહેજે લાગે છે. એ થાક કોઈ કૃત્રિમ રીતે કોઈ ઉપાય કરીને લગાવાય છે એવો તો પ્રકાર નથી. છતાં કેવા જીવને એ થાક લાગે છે, કોને થાક લાગે છે એ વિષય ઉત્તરની અંદર બહુ સુંદર છે. સંસારમાં શુભાશુભ ભાવો છે તે દુઃખરૂપ છે, એના ફળમાં ચાર ગતિ મળે છે.
બરોબર.
અને એ ચાર ગતિમાં અનેક પ્રકારના દુઃખો અને આકુલતાનો જ અનુભવ થાય છે. શું કહે છે? જીવનું પોતાનું અસ્તિત્વ જ્ઞાનમય ભાસવું જોઈએ. અંદરમાં એકનું જ્ઞાનમય આત્માનું અસ્તિત્વ છે એ જોવાને બદલે, એનો અનુભવ કરવાને બદલે, શુભાશુભ ભાવનો પોતાના અસ્તિત્વનો અનુભવ કરે છે એ જીવનો સંસાર છે. અને એમાં અનંતી આપૂર્તાનું દુઃખ છે. સંસારમાં આ પ્રકારે જે શુભાશુભ ભાવો છે, જે શુભાશુભ ભાવ એકતા બુદ્ધિથી તમને પણ અનુભવ ગોચર કરાય છે તે જ સંસાર છે અને તે જ દુઃખ છે, તે જ ભાવ છે અને ભાવના કારણ રૂપ છે. એમ સમજવું જોઈએ. તેમાં દુઃખ હોવા છતાં કોને તે દુઃખ લાગતું નથી, એમાં ખરેખર દુઃખ હોવા છતાં તે કોને દુઃખ લાગતું નથી, કે જેમાં એ ભાવમાં જેને ઉત્સાહ છે, જે એ ભાવોમાં જેને ઉમંગ છે, એ શુભાશુભ ભાવોમાં જેને ઘણો રસ છે, એને એ ભાવો દુઃખમય હોવા છતાં દુઃખમય લાગતા નથી. દુઃખરૂપ હોવા છતાં અને દુઃખમય હોવા છતાં દુઃખરૂપ લાગતા નથી એ પણ કેવી વિચિત્રતા છે. કોઈ એમ કહે કે કડવી ચીજ મને કડવી લાગતી નથી, તીખું મરચું મને તીખું લાગતું નથી. તીખું નથી માતા નથી લાગતું કે છે નથી લાગતું? શું કારણ છે એનું? કે ટેવાઈ ગયો છે. બરાબર છે. એવો ટેવાઈ ગયો છે કે એને એવું હોવા છતાં એવું લાગે નહીં. એ તો દુનિયામાં પણ મહાવરાનો વિષય છે કે એમ. આ જીવ એ શુભાશુભ ભાવના દુઃખથી એવો ટેવાઈ ગયો છે કે દુઃખ હોવા છતાં એને દુઃખ લાગતું નથી. સંસારમાં શુભાશુભ ભાવો છે તે એકાંતે દુઃખરૂપ છે એવું પણ નથી, કે કથનચિત સુખરૂપ છે અને કથનચિત દુઃખરૂપ છે એવું પણ નથી. વાસ્તવિકતા એ જોવામાં આવે તો એકાંત દુઃખરૂપ છે અને તેના ફળમાં ચાર ગતિમાં જન્મ મરણ થાય છે. ચારેય ગતિમાં જન્મ મરણ થવાનું કારણ આ શુભાશુભ પરિણામ છે અને એના ફળ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એ વિષય તો સાબિત કરવો પડે એવો નથી. તેમાં અનેક પ્રકારના દુઃખો છે. ચારેય ગતિના દુઃખનો વિસ્તાર પણ એટલો છે કે લખવા બેસે તો પૂરું પડે નહીં. એ વિભાવ ભાવનો એટલો વિસ્તાર છે તો સ્વભાવ તો અમર્યાદિત છે. વિભાવ તો મર્યાદિત છે અને સ્વભાવ તો અમર્યાદિત છે તો એનો વિસ્તાર ક્યાંથી પૂરું પડે? એનો વિસ્તાર કરવા જાય તો પૂરું થવાનો સવાલ રહેતો નથી. જન્મ મરણ અસાતાન મૂંઝવણ અને અસમાધાનના દુઃખ તો જેને સમજાવવાની જરૂર નથી એવા છે. ખેજે સેજે ખ્યાલમાં આવે એવા છે. એ બધી આકુલતા છે. આકુલતા છે તેમ અંદરથી લાગવું જોઈએ. દુઃખ છે એ વિચાર કરવાનો વિષય નથી કે આ દુઃખ છે ચાલો અમે વિચારથી ખબર પડી ગઈ કે આ દુઃખ છે. દુઃખ ને સુખ તો અનુભવ કરવાનો વિષય છે. જેમ મીઠાઈ આદિ ખાદ્ય પદાર્થ સ્વાદ લેવાનો વિષય છે, માત્ર એના રંગરૂપ જોવાનો એ વિષય નથી પણ સ્વાદ લેવાનો વિષય છે. અને એ આહારમાં આવે તો પેટ ભરાય, જોયા કરે કે સૂંઘ્યા કરે તો એથી એની ભૂખ ભાંગે નહીં. એમ સુખ તો અનુભવ કરવાનો વિષય છે, દુઃખ પણ એ સુખની જ વિપરીતતા હોવાથી એ અનુભવનો વિષય રહે છે, માત્ર વાણીનો વાંચાનો નહીં કે વ્યાખ્યાનો નહીં. એટલે એમ કહ્યું કે એ અંદરથી લાગવું જોઈએ. એ લાગવું જોઈએ ઉપર ઉપરથી નહીં. વિશેષ વાત લીધી છે ઉપર ઉપરથી. એટલે શું કે સ્વજનનું મરણ થાય ત્યારે વૈરાગ આવે, અથવા જેના ઉપર રાગાદી ભાવ હોય મમત્વ હોય એનો વિયોગ થાય ત્યારે એને વૈરાગ આવે, પ્રતિકૂળતાઓ ઊભી થાય ત્યારે વૈરાગ આવે. એ કોઈ વાસ્તવિક દુઃખ લાગવાનું વાસ્તવિક કારણ નથી કે વાસ્તવિક પ્રકાર નથી. એ તો ક્ષણિક એને પ્રતિકૂળતા દુઃખ ગર્ભિત વૈરાગ છે. પ્રતિકૂળતાનો જે એને દુઃખ છે એ દુઃખ ગર્ભિતનો એ ક્ષણિક વૈરાગ છે. લોકમાં પણ એને શમશાન વૈરાગના નામથી બતાવવામાં આવ્યો છે. આ વૈરાગ કેવો છે? કે શમશાન વૈરાગ. શમશાનમાં જાય અને મળતું બળતું જોવે ત્યારે એને એમ થાય કે અરે રે આવું થાય. પછી બહાર નીકળે ત્યારે એને વૈરાગ ન હોય. દરવાજા બહાર નીકળે તો બીજી હવા લાગે બહારની શહેરની, એ વૈરાગ એ ખરેખર વૈરાગ નથી. ઉપર ઉપરથી તો એને દુઃખ લાગે છે પણ અંદરથી એને દુઃખ લાગવું જોઈએ. કોઈ પણ ભોગે આ સંસાર ટાળવાનો ઉપાય કરી લેવો જોઈએ. ગમે તેમ કરીને આ સંસાર ટળે એ વિષયમાં જરૂર પ્રયત્ન કરવો જોઈએ, ગંભીર પ્રયત્ન કરવો જોઈએ, પૂરો પ્રયત્ન કરવો જોઈએ. એમ અંદરથી લાગે તો એ ઉપાય કર્યા વિના હરે નહીં. એવું અંદરથી લાગે કે શુભાશુભ ભાવ દુઃખ રૂપ જ છે, ત્યારે તે જીવને સંસારનો થાક લાગ્યો છે એમ ગણાય. જો એને અંદરથી ન લાગે આ શુભાશુભ ભાવ છે એટલું જ માત્ર જીવન છે, એટલું દુઃખ છે, એટલું શું એટલું જ જીવન છે એમ એને ત્યાંથી પૂરેપૂરો અભાવો થયા વિના, સારી પીઠે એને અંદરથી અભાવો થયા વિના એ ભાવને કરવા માટે અથવા એ ભાવોની રુચિ એને ખસી શકે નહીં, છૂટી શકે નહીં. અને એ પ્રકાર ઉભો થાય ત્યારે એને સંસારનો થાક લાગ્યો છે એમ કહેવાય. એવો જો સંસારનો થાક લાગ્યો હોય તો એ જીવ પાત્રતાની કક્ષામાં આવ્યો છે એમ ગણવું જોઈએ, ત્યારે એ પાત્રતાની કક્ષામાં આવ્યો છે એમ ગણાય. નહીતર એને પાત્રતાના આ લક્ષણનો અભાવ હોય તો એને સંસારના અભાવનો ઉપાય પણ કેમ હાથ આવે? જે ઉપાય ઘણો સૂક્ષ્મ છે, જેને અમૃતચંદ્રાચાર્ય મહારાજે સમયસારના કળશમાં આત્મનઃ તત્વમ કહ્યું. શું કહ્યું? આત્મનઃ તત્વમ. આ આત્માનું તત્વ છે. હું જ્ઞાન માત્ર છું એવું જ્ઞાયક સ્વભાવનું અંતર સાવધાન પણ અંગીકાર કરવું એ ઘણું સૂક્ષ્મ છે. એ તત્વનું તત્વ છે એટલે એને આત્માના તત્વ કહેવામાં આવ્યું છે. આત્મા તત્વ છે ને, સાત નવ તત્વમાં એ તત્વ છે, એ તત્વનું પણ તત્વ છે. લોકો પણ ક્ષોભ સંવાયિકનો વિચાર કરે છે કે આત્મા શાસ્ત્રમાં કયો છે એ સમજાય છે, પણ અનુભવ કઈ રીતે કરવો એ હજી આવડતું નથી. આત્માનો સ્વભાવ તમે બતાવો છો એ ખ્યાલમાં એટલે લક્ષ ગોચર થાય છે કે આવો સ્વભાવ તમે કહેવા માગો છો, પણ એ સ્વભાવને સ્વાનુભવ ગોચર કરવો એ રીત હાથમાં આવતી નથી. એનો અર્થ એ થાય છે કે એ વિષય ઘણો સૂક્ષ્મ છે, એ વિષય માત્ર બુદ્ધિથી સમજી લઈએ એટલે બધું સમજાઈ ગયું એમ છે. ભગવાન સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલી વિતરાગી વાણી પરંપરા ગણધરો અને મુનિઓથી ચાલી આવી છે. વર્તમાનમાં જીનવાણીનું અસ્તિત્વ છે, જે જીનવાણી રહી ગઈ છે, ઘણો ભાગ તો વિચ્છેદ ગયો છે, તો પણ વર્તમાનમાં જીવોના એટલા પુણ્ય છે કે અખંડ મોક્ષ માર્ગ જળવાઈ રહ્યો છે. એ વાણીમાં પણ મોક્ષ માર્ગની અખંડ ધારા પ્રસિદ્ધ અને પ્રગટ છે, અને કોઈ પણ જીવ એના નિમિત્તે પ્રયત્ન કરે તો, પુરુષાર્થ કરે તો મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકે છે. એ મોક્ષ માર્ગનો પ્રયોજનભૂત વિષય અખંડ રહી ગયો છે, એ હજી ખંડિત નથી થયો, બીજું ઘણું ખંડિત થઈ ગયું. એ જે વાણી ચાલી આવી છે અને રહી છે એ સર્વજ્ઞ ભગવાનના મુખારવિંદની નીકળેલી વાણી મુખારવિંદથી કહેવાય છે, કેમ કે સામાન્ય રીતે વાણી મુખથી બોલાય છે, પણ છદ્મસ્થ જીવની જેમ સર્વજ્ઞની વાણી નીકળતી નથી. એ વાત એમાં અધ્યાર છે. એ વિતરાગી વાણી પરંપરાથી ચાલી આવી છે. ગંધર્વદેવોએ એમને શાસ્ત્રમાં ગૂંથી અને એ શાસ્ત્રો મુખપાઠે પરંપરાએ જળવાઈ રહ્યા. મુખપાઠની શક્તિનો અભાવ થતો જોઈને, વ્યય થતો જોઈને એને પુસ્તકારૂપ પણ આચાર્યોએ કરી અને એ રીતે મૂળ તત્વ, જૈન દર્શનનું મૂળ તત્વ અને મૂળ રહસ્ય હજી પણ અખંડપણે જળવાયેલું છે, કે જેના નિમિત્તે આજે પણ આ કાળમાં પણ ભવ્ય જીવો મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. એ વિતરાગી વાણીમાં કહેલા તત્વોનું સ્વરૂપ વિપરીત અભિનિવેશ રહિત જેને બેઠું છે, એ ભવ જીવના ભવ નાશ થઈ જાય છે. આવું કારણ પડ્યું છે, નિમિત્ત કારણ અત્યારે આવું મોજુદ છે, હૈયાતી ધરાવે છે. એ નાની સુની વાત હૃદયથી એ વિતરાગી વાણીમાં કહેલા તત્વોનું સ્વરૂપ જે રીતે પરંપરા ચાલી આવી છે, એ પરંપરામાં ફેરફાર નહીં કરીને અક્ષુણ રાખીને જે સ્વરૂપ અત્યાર સુધી ચાલી આવ્યું છે તેને, તે જેને બેઠું છે. હવે બેસવાના બે પ્રકાર છે. બેઠું છે એટલું ન લીધું, પણ વિપરીત અભિનિવેશ રહિત જેને બેઠું બેઠું છે એમ લીધી વાત. કેમ કે બુદ્ધિવાળા જીવને બુદ્ધિ ગોચર તો થાય છે, બુદ્ધિના ક્ષેપ સમાય શક્તિ છે કે સામા વિષયને એ સમજવાની મહેનત કરે તો સમજી શકે, તો પણ એ સમજવામાં ફેર પડે છે. વિપરીત અભિનિવેશ સહિત બેસે છે અને વિપરીત અભિનિવેશ રહિત પણ બેસે છે. જો વિપરીત અભિનિવેશ રહિત એ બેસે છે તો એ ભવના નાશનું કારણ થાય છે. જો વિપરીત અભિનિવેશ સહિત બેસે છે તો અનંત પરિભ્રમણનું જે અનેક મુખ્ય કારણો છે તેમાંનું પણ આ એક મુખ્ય કારણ થઈ પડે છે. બરોબર, અભિનિવેશ એવો જબરજસ્ત દોષ છે, વિપરીત અભિનિવેશ એવો જબરજસ્ત દોષ છે કે જે બાહ્ય કારણ, જે બાહ્ય નિમિત્ત ભવના અભાવનું કારણ થાય, તે જ બાહ્ય કારણ, તે જ નિમિત્ત એને પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. એવા વિપરીત અભિનિવેશના બે પ્રકાર છે. અભિનિવેશ થાય ને એક લૌકિક અભિનિવેશ અને એક શાસ્ત્રીય અભિનિવેશ. અભિનિવેશ એટલે ઉલટો અભિપ્રાય. અને તેમાં પણ અહંકાર અને માનની મુખ્યતા છે એવો એ અભિપ્રાય, વિપરીતતા એને વિપરીત અભિનિવેશ કહેવામાં આવે છે. લોકોમાં, લોકોની નજરમાં મહત્તા અને મોટાઈ દેખાડવાનો પ્રકાર, જગતની અંદર આગળ પડતું સ્થાન મેળવવાનો અભિપ્રાય એને લૌકિક અભિનિવેશ કહે છે. અને શાસ્ત્ર ક્ષોપસમ જ્ઞાનમાં, શાસ્ત્ર જ્ઞાનની જે ક્ષોપસમની ધારણા હોય છે એ ધારણામાં આત્માર્થ સિવાય કોઈ અન્ય હેતુ ઉભો થાય ત્યારે એને વિપરીત અગ્નિવેશ કહેવામાં આવે છે. એને શાસ્ત્રીય વિપરીત અગ્નિવેશ કહેવામાં આવે છે. પેલો લૌકિક અભિનિવેશ છે, આ શાસ્ત્રીય અભિનિવેશ છે. લૌકિક અભિનિવેશ તો જગતના લૌકિક જીવોને સામાન્ય પ્રકારે હોય છે અને તેથી તેનું પરિભ્રમણ મટતું લીધે, પણ શાસ્ત્ર કે જે જીવવાની છે એને ભવના અભાવનું કારણ છે, ભવના અભાવનું નિમિત્ત કારણ છે, તેને વિપરીત અભિનિવેશ સહિત જો સેવવામાં આવે તો તે પણ પરિભ્રમણ વૃદ્ધિ ન જીતું થાય. એટલે કે આત્માર્થ સિવાય બીજી કોઈ પણ કલ્પના રહી જાય ગમે તે પ્રકારે, શાસ્ત્ર જ્ઞાન થી માન મેળવવું, શાસ્ત્ર જ્ઞાન થી મોટાઈ માનવી, એવો કાંઈ પણ પ્રકાર રહી જાય ત્યારે પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય છે. એ ભવના નાશનું કારણ થતો નથી પણ ભવ વૃદ્ધિનો જે હેતુ થઈ જાય છે. એટલે એ વાત લીધી છે કે એ વિતરાગની વાણીમાં કહેલા તત્વોનું સ્વરૂપ વિપરીત અભિનિવેશ રહીત જેને બેઠું છે એ ભવ જીવના ભવનો નાશ થઈ જાય છે, ગેરંટીડ વાત છે. જો વિપરીત અભિનિવેશ રહીત તત્વનું સ્વરૂપ સમજાય તો એમાંથી આત્માર્થ ઉપજ્યા વિના રહે, કેમ કે ત્રીજો તો કોઈ ઉપાય નથી. કાં વિપરીત અભિનિવેશ સહિત હોય, કાં વિપરીત અભિનિવેશ રહીત હોય, ત્રીજો કોઈ પ્રકાર નથી. ત્રીજો કોઈ એનો પ્રકાર નથી. સીધી વાત છે. કોઈ પણ મોટા વ્યવસાયમાં જવાબદારી ન હોય અને મોટો વ્યવસાય હોય એમ કેમ બને? ધંધાની અંદર પણ જેટલો મોટો ધંધો, ધંધાનો સ્કેલ જેટલો મોટો એટલો જ લાભ નુકસાનનો પ્રમાણ એટલું જ મોટો હોય. બસો રૂપિયાનું બકાલું ભરીને લારીમાં નીકળ્યો હોય એને 2 લાખની ખોટ જાય નહીં, માલિક 200નો છે. એમાં વેચતા વેચતા ઓછા ઉપજે તો 1.5 થાય તો 100 ઉપજે તો 100 ની નુકસાન જાય, ને 50 ઉપજે તો 150 ને નુકસાન જાય. પણ એમાં 1000 લાખોનું નુકસાન ન જાય. પણ કરોડોનો પ્લાન નાખ્યો હોય તો કરોડો કરતા પણ વધારે નુકસાન જાય, માથે દેવું થાય હોય, નાખ્યા હોય એટલા જાય ને માથે દેવું થાય, એવું બને છે કે નહીં? એમ આ મોક્ષ માર્ગનો પ્રાપ્ત કરવાનો જે ઉપાય છે એ જો પ્રાપ્ત કરી લે તો એનું ફળ પણ એવડું મોટું છે અને ઊંધો પડે તો એનું ફળ પણ એટલું જ ગજબ છે કે એ સંસાર અને સંસારમાં પણ તત્વના વિપર્યાસને કારણે નિજ સતનું, નિજ સતથી પોતાના સ્વભાવ સતથી વિપરીત પરિણામ ચાલતા હોવાથી એને પરંપરાએ નિરોધ જવાનું કારણ બની જાય છે. કેમ કે એમાં વિરાધના પણ મોટી છે. જો આરાધના ન કરે તો વિરાધના પણ બહુ મોટી છે. ગુરુદેવની કૃપા છે બહુ મોટી. આ કાળમાં ગુરુદેવની બહુ મોટી દેન છે. એમનો ઉપકાર જેટલો માન્ય એટલો ઓછો છે, એવો વિષય છે. સાહિત્ય પડ્યું હતું, આગમો પડ્યા હતા, પણ યથાર્થ દ્રષ્ટિકોણ નહોતો. એમાંથી સતની ઉપલબ્ધિ કેમ કરવી, સ્વપર ભિન્નતા અને રાગાદીની ભિન્નતા કેમ કરવી, એની જબરજસ્ત જેહાદ જગાવી છે ગુરુદેવ. શંખનાદ ફૂંક્યો છે, લોકોને સંસ્કાર મળી, અનેક લોકોને સંસ્કારનું કારણ બની ગયું છે. એ પોતાના નિર્મળ સ્મૃત જ્ઞાનમાં એ વાત આવે છે કે ભલે આ કાળમાં સમ્યક દ્રષ્ટિ કોપોક થશે, સંસ્કાર તો અનેક જીવો લઈને અહીંથી જવાના છે, એમાં કોઈ ફેરફાર. એ ભવજીવના ભવનો નાશ થઈ જાય છે, એને ભવ રહે જ નહીં. એને કથંચિત ભવ રહે તો કદાચિત કોઈને રહે કે કદાચિત કોઈને ન રહે, એ પ્રશ્ન નથી. એને ભવ રહે જ નહીં એમ કે છે. જો વિપરીત અભિનિવેશ રહીત આ તત્વ બેઠું તો એને ગેરંટીડ વાત છે કે એને ભવ રહે નહીં. કેમ કે ભવ રહે એવું કોઈ કારણ એમાં નથી રહેતું. પછી ભવ ભ્રમણનું કારણ એમાં એનું મૂળ જે મિથ્યાત છે એ બળી જાય, એ ખલાસ થઈ જાય છે. ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે. પરંપરાથી ચાલી આવેલી, એટલે તો કહ્યું ને આગળ કે એમાં ભવના અભાવનો એટલે કેવળ જ્ઞાનના ભણકાર વાગે છે. આચાર્યોની વાણીમાં 1006 બોલ વાંચ્યો હતો ને, કેવળ જ્ઞાનના ભણકાર છે એવી વાણી છે. કેવળ જ્ઞાન સાબિત ન કરવું પડે, ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે. જે પોતે ભવરહિત થયા, ભગવાન પોતે ભવરહિત થયા, એમની વાણીમાં ભવરહિત થવાની વાત ચોખ્ખે ચોખ્ખી હોય, એમાં ભવ થવાની વાત હોય નહીં પણ ભવ રહિત થવાની જ વાત હોય.
બરોબર,
એ સીધી વાત છે, સમજી શકાય એવી વાત છે. જેની દુકાને જે માલ હોય તે વેચાય કે બીજો વેચાય, શાક માર્કેટમાં જાય અને એમ કે નેકલેસ ના હીરા આપો, મારે નેકલેસ બનાવવો છે, હીરા જોઈએ. અહીંયા તો મૂળાને ચૂરિયા પીડ્યા છે, અહીંયા હીરા કેવા. શાકભાજીની દુકાને શાકભાજી મળે ને હીરા વાળા ને ત્યાં હીરા મળે. ભગવાનની વાણીમાં ભવ થવાની વાત આવી છે. કેમ કે પોતે ભવ રહિત થયા, ભવને ટાળીને પોતે ભગવાન થયા, તો એમની વાણી પણ એ જ રીતે નીકળવાની, એ વિષયની નીકળવાની છે. જે ભવ સહિત છે, જે રાગી છે, જે મોહી છે, એની વાણીમાં એવી વાત આવી શકે નહીં. પછી ભલે એને લોકો ભગવાન તરીકે માનતા હોય, ગીતમાં પણ દરેક પોતપોતાના ભગવાનને માને છે ને, પોતપોતાના ભગવાનને માને છે તો શું એ બધા ભગવાન છે કે જે રાગી છે, દ્વેષી છે, મોહી છે, એ ભગવાનના સ્વરૂપમાં હોય શકે ને, એવા ભગવાન હોય શકે. અને એવા ભાવોથી ભવનો અભાવ પણ થતો નથી, એ તો બધા શુભાશુભ ભાવો ભવ થવાના કારણો છે. તો એનેથી એ માલ જ્યાં પીળ્યો છે ત્યાં ભવરહિત થવાની વાત ક્યાંથી આવશે કે એમના સિદ્ધાંતોમાં, એમના નિરૂપણમાં ભવરહિત થવાનો કોઈ ઉપાય હોય શકે. ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે. એ જેને બેસે છે, એ જીવની વિપરીત અભિનિવેશ રહીત જેને બેસે છે, બેસે છે એમાં એ વાત લીધી, વાતે વાતે કઈ ન કહે. પણ એ જેને વિપરીત અભિનિવેશ રહીત બેસે છે એ જીવની કાળલબ્ધિ પણ પાકી ગઈ છે, એની કાળલબ્ધિ પાકી ગઈ છે. એને કાળલબ્ધિ માટે કોઈને પૂછવું પડે એવું નથી. મારી મહેનત નકામી જશે એવી શંકા એને પડતી નથી. મોક્ષ માર્ગમાં હજી પ્રવેશ થયો નથી એવા જીવને પણ, એવા લાયક જીવને પણ ભવના અભાવના અંદરથી ભંકારા આવી જાય છે. ગુરુદેવના શરૂઆતના પ્રવચનો માત્ર જૂના તો આવી બહુ વાતો કરતા, બરોબર વ્યાખ્યાનમાં આવી વાતો આવતી, પણ હજી તો મોક્ષ માર્ગ પામ્યો નથી, સમ્યક દર્શન થયું નથી, ભલે નથી થયું. પણ એની પાત્રતામાંથી એને ભવના અભાવનો ભણકાર આવે છે ત્યારે એને શંકાના ગળકામાં, શંકામાં ડૂબકા ખાવા પડતા નથી કે કોને ખબર મારી કાળગરદી પાકી છે કે નહીં પાકી હોય, શું થયું છે. કારણ કે કાળગરદી પાક્યા વિના તો કોઈને ધર્મની પ્રાપ્તિ થતી નહીં, તો શું છે એવી શંકા એને પડતી નથી. પોતાની પરિણતિ અંદરથી નિશંકપણે એને જવાબ દે છે, એમ કે એની પરિણતિ થાય છે અને એ પરિણતિમાંથી એનો જવાબ એને હોય છે,
બરોબર.
શંકા જ પડતી નથી ને, પછી એને એ પ્રશ્ન ઉઠે તો જવાબ લેવાનો સવાલ છે ને, એ તો નિશંક છે. એવી નિશંકતા પાત્રમાં પાત્રતા વાળા જીવોને ઉત્પન્ન થઈ આવે
છે,
પાકી ગઈ એની, એમને એને પૂછવા જવું પડતું નથી. ગુરુને એમ ન પૂછે કે પ્રભુ મારી કાળલબ્ધિનું શું છે, એ વાત એને પૂછવી પડતી નથી. આમ છે
બરોબર, વિપરીત અભિનિવેશ રહી નવે પદાર્થ નું સ્વરૂપ જેવું છે તેવું યથા સત્ય
એનો ભાવ એને ભાસો
ભાવ.
આમ તો વ્યાખ્યા તો આવડે, સમજે અને સમજાવી પણ શકે એમ નહીં,
કેમ
એના એ તો ભાવ છે, એ નવે પદ છે, એ ભાવના પદ છે,
બરોબર.
એનો ભાવ એને અંદર માં પોતાનામાં ભાસવો
જોઈએ.
આશ્રવ બંધ પૂર્ણ પાપ એ ભાવ એને ચાલુ છે, એને ભાસ્કો જે આ ભાવ આશ્રવ છે, આ ભાવ પણ છે, અને એથી રહીત જ્ઞાનાદિ ભાવ આ આત્મભાવ છે, આ અન્ય ભાવ છે, આ આત્મભાવ છે અને આ
અન્ય ભાવ
અન્ય ભાવ છે, એમ એને જુદા જુદા ભાવ ભાસવા. ભાવ ન ભાસે તો એવી તો ગોખણ પટ્ટી અનંત વાર ખરી. નવ તત્વોના સ્વરૂપની ધારણાની ગોખણ પટ્ટી તો
અનંત વાર કરી,
અનંત વાર આ ઘડિયા ગુખી જાય છે કે નહીં, એક એક ને બે એક બે ને નવે નવે એકાશે
અંદરથી ભાવ ભાસે,
પણ એનો એને ભાવ ભાસે નહીં તો એ તો ઘડિયા ગુખવા જેવું થાય. પેલા એવું શિક્ષણ એવું આપતા, એટલા ઘડિયા નો ગોખાવે, આગો એમ પૂછે, આઠ નવ ઉમોતેર પણ નવ અઠો એમ કે, એટલે નવ નો ઘડિયો ગોતો હોય એમાંથી આઠ નો ઘડિયો આવી જાય એટલું ગોઠું હોય તો એમાં ક્યાંક ગોટો મારી દે જવાબમાં. એમ જેણે માત્ર પૂરી ધારણા કરી છે અને ગોખણ પટ્ટી કરી છે એ ક્યાંક ને ક્યાંક તો છબોડો માર્યા વિના રે ને, અને છબોડો ઉભો થાય થાય ને થાય જ, કેમ કે એ ગોખેલું જ્ઞાન છે, એને અંતરંગમાં ભાવ ભાસો નથી. જ્યાં સુધી અંતરંગમાં ભાવ ભાસે નહીં ત્યાં સુધી એને નિર્ણયનું બળ ઉત્પન્ન થાય ને, નિર્મળ નિર્ણયનું બળ ઉત્પન્ન થાય ને, તો એને એનો પ્રયત્ન ને મહિમા હોય ને, એને મોક્ષ માર્ગ ની પ્રાપ્તિ થતી. જેને ભગવાનની વાણીમાં કહેલા તત્વો બેઠા, તેને ભવી છું કે અભવી એવી શંકા ઉપરાંત જીવમાં પારિણામિક ભાવે ભવ્યત્વ અને અભવ્યત્વ એવા બે ભાવ રહેલા છે. અનાદિથી હોવાથી અને તે બંને અશુદ્ધ ભાવો હોવા છતાં ભવ્યત્વ પણ અશુદ્ધ પારિણામિક છે અને અભવ્ય પણ અભવ્યત્વ પણ અશુદ્ધ પારિણામિક છે. એને પારિણામિક એટલા માટે કહ્યા છે કે એનું પ્રતિ નિમિત્ત જાણે જે જ્ઞાનને આવરણ કરનારું જ્ઞાનાવરણી કર્મ હોય છે એવું કોઈ કર્મ હતું નથી. ન તો કોઈ ભવ્યત્વ નામનો કર્મ છે કે ન તો કોઈ કર્મની પ્રકૃતિમાં અભવ્યત્વ નામની કર્મ પ્રકૃતિ છે. કર્મ નિરપેક્ષ હોવાથી એમ નિમિત્તપણે કર્મ નિરપેક્ષ હોવાથી અને અનાદિ અનાદિ અનંત હોવાથી એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. કેમ કે પારિણામિક ભાવ અનાદિ અનંત છે અને કર્મ નિરપેક્ષ છે. જીવનો સ્વભાવ જે પારિણામિક ભાવે છે એ અનાદિ અનંત છે અને કર્મ નિરપેક્ષ છે. એને કોર કર્મની બંધની ઉદયની સત્તાની કે સદભાવ અભાવની નિર્જરાની ક્ષયની કોઈ એને અપેક્ષા લાગુ પડતી નથી. કર્મ સાપેક્ષ પરિણામ જુદી વાત છે અને કર્મ સાપેક્ષ ભાવો છે તે જુદી વાત છે. એ ચારે પ્રકારના છે, ઉદય ઉપસમ ક્ષુક્ષમ અને શાયિક. એ ચારે પ્રકારથી વિલક્ષણ પ્રકારનો જે ભાવ છે તેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એ જીવનો જે શુદ્ધ સ્વભાવ છે તે શુદ્ધ પારિણામિક છે અને ભવ્યત્વ અભવ્યત્વવાદી છે બંને તે અશુદ્ધ પારિણામિક છે. સમય સારની 320 ગાથાની જયસેન આચાર્ય દેવ ની ટીકામાં એ વાત પ્રસિદ્ધ થઈ છે. કેમ કે બે અશુદ્ધ છે માટે અશુદ્ધ કીધો. ભવ્યત્વ શુદ્ધ છે કે અશુદ્ધ છે? અભવ્યત્વ શુદ્ધ છે કે અશુદ્ધ છે? જો અભવ્યત્વ અશુદ્ધ છે તો એનું સાપેક્ષ પણ જે ભવ્યત્વમાં છે એ પણ અશુદ્ધ જ છે. ભવ્યત્વ છે એ ક્યાં સુધી ગણાય છે? કે જ્યાં સુધી ભવ્યત્વ નો પરિપાક થયો ત્યાં સુધી ગણાય છે. પછી એ જીવ કઈ અભવ્ય નથી થતો, છતાં એને ભવ્યત્વ છે એવું પછી કહેવાનું કારણ રહેતો નથી. અરિહંત ભગવાન ને એમ ન કહેવાય કે આ ભવ્ય જીવ છે, એમ કહેવાય એમ ન કહેવાય. પૂરી થઈ ગઈ ત્યાં ભવ્ય તો પૂરું પૂરું પાકી ગયું, વાત પૂરી થઈ ગઈ. એવું બધું હોવાથી એને અશુદ્ધતાના ખાનામાં ખટવામાં આવે છે. ફરીથી મળી તે ભાવો પર્યાય સાપેક્ષ છે. ભવ્યત્વ અને અભવ્યત્વ એને સાપેક્ષ છે, પર્યાય સાપેક્ષ છે. ત્રિકાળી દ્રવ્યના સાપેક્ષ નથી, શુદ્ધ સ્વભાવના સાપેક્ષ નથી, તેથી પણ એને અશુદ્ધ પારિણામી કહેવામાં આવે છે. શેનો વિષય છે? પર્યાયાર્થિક નહીં તો નહીં નો કે દ્રવ્યાર્થિક નહીં નો? હે, પર્યાયાર્થિક નહીં નો વિષય. એટલે બધા ભંગ ભેદ અશુદ્ધ પારિણામિક માં જાય છે. શું કહે છે? કે જેને ભગવાનની વાણીમાં કહેલા તત્વો બેઠા હોય તેને સમ્યક દર્શન થયા પહેલા પણ સમજણમાં યથાર્થપણે બેઠા હોય ને ભાવ ભાષા હોય તો એને ભવી કે અભવી છું એ પોતાને માટે પોતાને વિશે શંકા રહે નહીં, આવો નિયમ છે. ગુરુદેવ એક વાર પરીક્ષા કરી હતી, ત્રણ જ્ઞાન વિધિ દર્શન વિધિ અને ચારિત્ર વિધિ કરીને સાધુઓ ત્યાંથી અંગળ પસાર થયા હતા. ત્યાં જે સ્વાધ્યાય મંદિર નો હોલ છે ત્યાં વ્યાખ્યાન પેલા ત્યાં જ થતું, સમય સાર ને ત્યાં ચાંદીમાં સ્થાપના કરી છે એ જોતા હતા. ત્યારે પૂછ્યું ત્યારે તો ગુરુદેવ ઘણાને બતાવે ને કે આ અશરીરી થવાનું શાસ્ત્ર છે. શું કે આ અશરીરી થવાનું શાસ્ત્ર છે? પછી પૂછ્યું કે ભવી છો કે અભવી એનો ખ્યાલ આવે છે? તો એ તો કેવી ગમ્યું છે આપણને ખબર પડે નહીં, ચર્ચા ન કરી. પણ અહીંયા તો એમ કહે છે કે સાધુપણું તો કોઈ અલૌકિક ચીજ છે, લોકોત્તર ચીજ છે, પણ મુમુક્ષુતામાં જો વિપરીત અભિનિવેશ રહી ભગવાનની વાણીમાં કહેલું તત્વ બેસે તો એને ભવી અભવીની શંકા રહે એ સ્થિતિમાં એ શબ્દ એને પૂછવું પડે, એને ખબર નથી એ વાત હોય શકે. અંદરથી એનો આત્મા પડકાર કરે કે હું ભવી છું, અભવીની શંકા મારે વિશે હોય નહીં એ વાત હોય શકે, એ કલ્પના એ હોય શકે નહીં, એનો એની કોઈ કલ્પના થાય નહીં, સ્વપ્ને પણ એ વાત હોય શકે નહીં. એટલો અંદરથી પડકાર આવ્યા વિના એવો આ વિષય છે. આ તો બધા ચૈતન્યના ચમત્કારના સંકેત છે. હજી તો એની અંદર ચૈતન્યનો ચમત્કાર પ્રગટે ત્યારે તો એની શું વાત કે પ્રથમ જ જ્યાં પહેલે પગથી પગ મૂકે મોક્ષ માર્ગના સમ્યક દર્શનમાં ત્યાં સિદ્ધ પદનું નિશ્ચિત પણ થઈ જાય, અલ્પકાળમાં અસંખ્ય સમયમાં એનું સિદ્ધ પણ મર્યાદિત કાળમાં એનું સિદ્ધ પણ નિશ્ચિત થઈ જાય એવા એ ચમત્કારિક શક્તિઓનો પ્રકાર છે. બધો અસાધારણ ચમત્કાર છે. જગતના બધા ચમત્કાર એની પાસે કાંઈ નથી. પુણ્ય લબ્ધિઓ પ્રગટ છે. 64 રૂપધારી મુનિઓની પૂજા આવે છે.
આપણે પૂજા કરવાની
ખાસ કરીને
આવતી 20 તારીખે.
હા, અહીંયા પણ આપણે માંડલું કરવાનું છે. આપણે સમય પૂજયંતિ માલક ભોગી પૂજા કરી ચાલે છે. તો અનેક જાતની મુનિઓની વૃદ્ધિ પ્રગટ છે. અંદરમાં અનંત ચૈતન્ય ચમત્કારી આત્માને સાધતા સાધતા થોડી કચાસ રહી જાય છે, હીરાનો ભૂકો પડે તો એમાંથી એની પણ કિંમતો જુદી. એમાંથી લબ્ધિ કચાસ માંથી લબ્ધિ ઉત્પન્ન થઈ જાય છે એ પણ ઉત્કૃષ્ટ પૂર્ણ ભાવ છે. એમાંથી લબ્ધિ ઉત્પન્ન થઈ જાય છે, મુનિઓ સામું જોતા એને સામું ન જુએ, એની ઉપેક્ષા એમને વર્તે છે, એમની અપેક્ષા કદી હોતી નથી. એક હોવા એમને લાગે ત્યાં સામા માણસનો ભયંકર રોગ હોય નિરૂપ થઈ જાય, એમની હવા લાગે ત્યાં ખાલી હવાનો પસાર થાય એમના ઉપરથી એની હવા એને લાગે ત્યાં એવી રૂઢિઓ પ્રગટ હોય છે. બીજી તો શું વાત કરવી, એવી અનેક પ્રકારની રૂઢિઓ હોય છે. લોકોને ઓહો થઈ જાય ને ચમત્કાર 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 લાગે, અને અપેક્ષા થઈ જાય કે આપણને આવું હોય તો સારો. આ વિતરાગ માર્ગ માં તો એની કોઈ કિંમત નથી, એનું એની કોઈ સામું જોતા કેવો માર્ગ ઊંચો છે એ જોવાનો વિષય છે કે આ માર્ગ નું કિંમત ક્યાંથી કરવી. તો એ માર્ગ ના ખુદ ના ચમત્કાર નો વિષય કેટલો. જેની રજ થી આવી વૃદ્ધિ પ્રગટે, અને લોકો તો ભગવાન માની બેસે, ક્યાંક એવી બીજે અન્યમાં પણ એવી વૃદ્ધિઓ તો પ્રગટે છે ને, કસાયની મનતામાંથી તો અન્ય મતિઓમાં એવી વૃદ્ધિઓ અનેક પ્રકારની પ્રગટે. આટલી બધી ન પ્રગટે પણ ઓછી વૃદ્ધિ તો પ્રગટે, કેમ કે આવા પુન તો એને ન હોય. તો લોકો ભગવાન માની બેસે, ત્યારે આ તો ખૂબ ભગવાન લાગે છે, મોટા મોટા ચમત્કાર કરે છે. અહીંયા કે છે કે તો બધો મેલ છે, એની તો સામું જોવા જેવું નથી. શુદ્ધતા આત્માની શુદ્ધતા, ચૈતન્યની શુદ્ધતા એ કોઈ જુદી ચીજ છે. એવા ચમત્કારી તત્વની વાત હજી બે છે, એને ભવ્ય ભવિની શંકા રહેતી નથી. કેટલાય વિષય ખોલ્યા છે, તે ભણીન હોય અને એને એવો નિશંક નિર્ણય થઈ જાય કે હું ભગવાન છું. દ્રઢ સ્વભાવે તો હું ભગવાન છું, અને તેથી પર્યાયમાં ભગવાન પણ હવે પ્રગટ્યા વિના રહેવાનું. બે વાત એની પ્રતીતિમાં આવી જાય છે. શું કહ્યું જો કે તે ભવિજ હોય, એમ તત્વ બેસે તે ભવિજ હોય, અને એને એવો નિશંક નિર્ણય થઈ જાય, શંકાનું એને ક્યાંય અવકાશ ન હોય, અનવકાશ પણ એનો નિર્ણય હોય, શંકાનો અનવકાશ પણ એ નિર્ણય હોય કે હું ભગવાન છું. અંદરમાં પોતાના ભગવાનને નજરે ભાળે છે, એ અનંત ગુણ નિધિનું નિધાન પોતામાં ભાળે, એને પછી જગતની કોઈ હાડી બાર રહે એ વાત રહેતી નથી. એવી મસ્તી છે એ જગતની સામે પછી જોવા રહેતો નથી. એવો નિશંક નિર્ણય થઈ જાય કે હું ભગવાન છું, સ્વયં ભગવાન છું, પોતે ભગવાન સ્વરૂપ છે. સમયસારની પહેલી ગાથા ટીકામાં અમૃતચંદ્રાચાર્યે આવો સિંહનાદ કર્યો છે કે આ ટીકા હું મારા આત્મામાં અને શ્રોતાના આત્મામાં સિદ્ધપદને સ્થાપીને કરું છું. મારા આત્મામાં પણ હું સિદ્ધપદને સ્થાપું છું, અને જે સાંભળવા આવ્યો છે એને પણ હું સિદ્ધપદને એનામાં પણ સિદ્ધપદને સ્થાપીને કહું છું. પણ એ તો ભગવાન જે તો હજુ અજ્ઞાની છે ને, કે એ પર્યાય અમારે ગૌણ છે. સ્વપરની પર્યાયો અમારે ગૌણ છે. ક્યાંથી વાત ઉપાડી છે, પાયામાં આ વાત નાખી છે. સમયસારનો પાયો અહીંથી નાખેલો છે. ભગવાન સ્વરૂપ છું, અને અલ્પકાળમાં ભગવાન થઈ જવાનો છું, એમ પાકો દ્રઢ યથાર્થ નિર્ણય આવી જાય છે. આવી જાય એવો નિર્ણય, અને એવો નિર્ણય કૃત્રિમપણે ગોઠવે અંદરમાં અને પાકો કરે ગોઠવી ગોઠવીને, એમ નહીં. અંદરમાં એ ભાવ ભાસે, દ્રઢ સ્વભાવનો ભાવ ભાસે, એને પાકો નિર્ણય કહેવામાં આવે છે. સ્વરૂપ નિર્ણયનું સ્વરૂપ આપણે આમાં લીધું છે. ભાવ ભાષે એને નિર્ણય કહેવાય, ભાવ ન ભાષે એને નિર્ણય ફિરણી છે નહીં, એ તો ગોખણ પટ્ટી છે. જેને ભગવાન સ્વરૂપ છું એમ યથાર્થ પાકો નિર્ણય આવી જાય તેને અલ્પકાળમાં ભગવાન થઈ જવાનો છું એવો વિશ્વાસ અને એવી પ્રતીતિ પણ એને આવી જાય છે, એ પણ એને આવી જાય છે. એમાં પણ એને શંકા પડતી નથી, ક્યાંય એવું શા માટે કે જે અંદરમાં સ્વરૂપ છે એ તો ત્રિકાળ ભવ અને ભવના કારણ રહિત છે, ભવ રહિત છે અને ભવના કારણ રહિત છે. એમાં ભવે દેખાતો નથી અને ભવ થવાનું કોઈ કારણ પણ એમાં દેખાતું નથી. તેથી પોતે ભવે છે કે અભવે છે એ વાતની શંકા એને સવાલ રહેતો નથી. એટલું જ નહીં, અલ્પકાળમાં હું પરિપૂર્ણ ભગવાનથી જઈશ એ સંબંધમાં પણ એને શંકા રહેતી નથી. જો ઘરમાં જન્મથી દરિદ્રી હોય અને ઘરમાંથી નિધાન નીકળે અને નજરો નજર જુએ એને પછી શંકા શું રહે કે હવે હું દરિદ્રી છું કે નહીં, એવી શંકા એને રહેતી નથી. પ્રત્યેક જોવાને કેવી રીતે શંકા રહે તેને જોવાની શંકા રહેતી નથી. કેટલાક તત્વોની વાતો કરે પણ અમે ભવી છીએ કે અભવી એની અમને ખબર ન પડે કે ભગવાન જાણે, એવી શંકામાં પડ્યા હોય તેને ભગવાનની વાણીમાં આવેલા તત્વોનું સ્વરૂપ અંદરમાં બેઠું એ એમ સૂચિત કરે છે. ભવ્ય ભવિની પણ જેને હજી અંદરમાં શંકા ઊભી થઈ આવે છે કુદરતીથી જાય ને, જ્યાં તત્વ જ સાંગો પાંખ ન બેઠું હોય ત્યાં એને અંદરમાં એવી શંકા થઈ આવે છે કોને ખબર આપણે અભવીશું કે ભવિષ્ય શું ખબર પડે આવા. એને એ વાત સ્પષ્ટ છે કે એને હજી તત્વનું સ્વરૂપ બેઠું નથી. પણ તત્વની વાત તો કરે છે પ્રભુ, તત્વની વાતો કરે, ભલે વાતો કરે પણ એને હજી તત્વનું સ્વરૂપ બેઠું નથી. વાત કરવી બીજી વાત છે અને અંદરમાં બેસવું એ બીજી વાત છે. એમ અગિયાર અંગ ને માથે નવ પૂર્વ સુધી જાય, બારમા અંગ ના નવ પૂર્વ સુધી જાય, પણ છતાં જીવને જાણે નહીં, જીવ સ્વભાવને જાણે નહીં. હોય પૂર્વ નવ ભણેલ પણ જો જીવને જાણ્યો નહીં, એ અજ્ઞાન છે, સાક્ષી છે આગમ. અહીં એ જ આગમમાં એમ લખ્યું છે
અજ્ઞાન કે
અગિયાર ને નવ પૂર્વને ભણવા છતાં એ જે અજ્ઞાન છે. જીનમલ કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સામે, ક્યાંય ભવ્ય શબ્દ લીધો છે. જીનમરે જ્ઞાન કહ્યું છે એ કોઈ બીજી વાત છે એમ કહેવા માંગે છે. એ વાત બધી કોઈ બીજી છે, જેને જ્ઞાન કહે છે એ વાત બીજી છે. આ અગિયાર અને નવ પૂર્વની ધારણા એ કોઈ જ્ઞાન નથી, એ બધું અજ્ઞાન છે. જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. એક જીવને જાણ્યો, જાણ્યો એટલે અનુભવ, ત્યાં જ્ઞાન થયું. પોતાનું જ્ઞાન થયું તે જ્ઞાન, પોતાનું અજ્ઞાન રહ્યું ત્યાં બધું અજ્ઞાન રહી ગયું.
જાણવું
એટલે અનુભવ, અનુભવ જ્ઞાન ને જ જ્ઞાન કહ્યું છે ભગવાને. બાકી કોઈ જાણપણા ના જ્ઞાન ને જ્ઞાન કહ્યું નથી. 1225 થયા કે આ રીતે અનેક પ્રકારના ઉપલક્ષણોથી પણ યોગ્યતા અને અયોગ્યતાના વિષયને પોતે પોતામાં અંતર મેળવણી કરીને સમજી શકે છે, પોતાના અંતરંગ ભાવોની મેળવણી કરીને પોતે સમજી શકે છે કે યોગ્યતા રહી છે કે યોગ્યતા નથી રહી, એ વાત સમજી શકે છે. ભવની અભવની ભવની ભવના અભાવની આ બધી શંકાઓ થાય છે અંદરમાં, જો શંકા થતી હોય તો હજી આ તત્વ બેસવા પર્યંતની યોગ્યતા હજી આવી નથી. લક્ષણો બતાવ્યા, કાળની શંકા ન થાય, ભવની શંકા ન થાય, ભવ્ય ભવિની શંકા ન થાય. આ નાસ્તિવાચક ઉપલક્ષણ છે બધા, જે સ્વભાવમાં નથી એવા ભાવને નાસ્તિભાવ કહેવામાં આવે છે. એ નાસ્તિભાવની અસ્થિ હોય, એ શંકાની અસ્થિ હોય તો હજી ક્યાં યોગ્યતા છે નહીં, એ વાત એમાં સ્પષ્ટ થાય છે. સ્વરૂપમાં બેસે તો સામે સામે શંકા ઉડી જાય, નિશંક સ્વરૂપ બેસે અને શંકા રહે, એ કેવી રીતે બને? તો એને નિશંકતા શું કહેવાય? એને પોતાનો જ ભાવ છે, એ બીજાનો ભાવ હોય તો હજી એમ કે અનુમાન કર્યું છે કે એ અનુમાન કોને ખબર સાચું હોય ખોટું પડે, અનુમાન છે આ તો. પણ પોતાનો જ ભાવ છે અને પોતાનો જ સ્વભાવ છે, એ પોતાને ભાષે અને શંકા રહે, એ વાત કેવી રીતે સંભવિત છે? કે એ વાત કોઈ રીતે બની શકવા યોગ્ય નથી. પણ ક્યાંય ક્યાંય શંકામાં ગળકા ખાતો હોય ને ક્યાંય ઉડાવું જાતો હોય અને કેટલીક તત્વની વાત ધારણામાં રહેલી હોય તો એથી કાંઈ નિવેડો થતો નથી.
જય હો પરમ કૃપાલ શ્રી કાંતિદેવ મનો, જય હો સનાતન દિગંબર જયંતાર મનો, જય હો.